દ્રષ્ટિને આવી રાખો તો જ મળે છે સફળતા, નહી તો ઈતવું તો આમ મનને જો ભટકાયું તો વણસી જશે કામ. તો યાત્રાએ જઈએ એના દોષો એ ભોગવશે આપણે શું. બ્રાહ્મણો લોલુપતા રાખતા હશે, કપટ કરતા હશે તો એ ભોગવશે, ગંદકી વાળા ગંદકીનું પાપ ભોગવશે. આપણે બધું આ શું કરવાનું? આપણે તો માત્ર આપણા પ્રભુના દર્શન કરવા જવાનું. દત્તરિયા દ્રષ્ટિ છે, કોઈનો દોષ જોવાનો નહીં. જો દોષ જોયા કરીશ તો આપણે દોષિત થઈ જઈશું. હા, એક વેશ્યાના ઘરની સામે ભાઈ એક સંન્યાસીનો મુકામ થયો. બે દાડા પછી સંન્યાસીને ખબર પડી કે સામે તો વેશ્યા છે. અરે રામ રામ રામ, હું એ કઈ આવ્યો. એ સંન્યાસી છે જેમ બેસી રહે, આ એક ગયો, આ બીજો ગયો, અરે મરી ગયો સારો, ત્રીજો ગયો, આ પાપ 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 ચોથો ગયો, બસ આવું જ કર્યા કરે. પેલી વેશ્યા એ મરી ગઈ અને સંન્યાસી એ મરી ગયા. પેલી વેશ્યાને સ્વર્ગ મળ્યું અને સંન્યાસીને નરકમાં જવું પડ્યું. કેમ? તમે એની નિંદા જ કર્યા કરી આખો દાડો, એનું પાપ તમે ધોઈ નાખ્યું એટલે સ્વર્ગમાં ગઈ અને એ પાપ તમને લાગ્યું. જે વખતે આપણે બીજાની નિંદા કરીએ છીએ, બીજાનું બોલું બોલીએ છીએ, એ વખતે એનું જે પાપ છે ને એ ધોઈને આપણે આપણામાં લઈ લઈએ છીએ. માટે કોઈનું બુરું જોવું નહીં, એનું પાપ એ ભોગવે ભાઈ આપણને શું. માટે આવો છે ના તેવો છે એવો વિચાર કરીને આપણે દુઃખી શું કરવા થઈએ? એનું પાપ શા માટે ધોઈએ? સાબુ અને કબીરજી કે છે કે કબીર તેરી ઝૂંપડી અને ગલગટ્ટા કી પાસ, કરેગા વો ભોગવે કરેગા વો ભરેગા તું ક્યું હોત ઉદાસ. જોયું ને આ લોકો આવું કરે છે, આ લોકો આવું કરી નાખે છે. આવો વિચાર કરીને આપણે શુક્રવાર ઉદાસ થઈએ ભાઈ. ગયે જે ખાટકી હતો, કબીર તારી ઝૂંપડી ગલગટ્ટા કે પાસ, આ તારું રહેવાનું ખાટકીની પાસે છે, આ એક માર્યું જાનવર, આ બીજું માર્યું, એવો વિચાર કરી કે તું શું કરવા દુઃખી થાય છે? જે કરશે એ ભોગવશે. અવધૂતજીના જીવનમાં જો હોય તો એમને કોઈને ખરાબ કહ્યો નથી, એ ભોગવશે એનું પાપ હશે તો આપણે શું લેવા દેવા, આપણે શું કરવા એને ખરાબ કહીએ. આવી દ્રષ્ટિએ દત્ત દ્રષ્ટિ છે, દેવ દ્રષ્ટિ છે. હા, યાત્રાએ જનારને તીર્થ તણાજે દેવ, તેમાં મંડ પરોમું તો જ પડે તતખેવ. આ ઉપદેશ આપણને અવધૂતજીએ પોતાના આચરણમાં ઉતારીને આપ્યો કે ભાઈ દેવના દર્શનમાં જ મન પરોવું, નથી આવ્યા અહી તીર્થમાં ગંદકી જોવા કાજ, કે લોલુપતા વિપ્રોતણી દોષો જોવા કાજ. દોષ દ્રષ્ટિ સારી નથી. હા, એ આપણને દોષિત બનાવે છે. ગાંધીજીએ આ પ્રમાણે સાંભળ્યો જવાબ અને ગાંધી તો આશ્ચર્ય પામી ગયા, મુગ્ધ બની ગયા કે આની વાત તો કેવી ખરી છે. હવે ગાંધીજીએ પોતાનો સત્ય અને અહિંસા એ બે વિચારોનો પ્રચાર અને પ્રસાર કરવા માટે નવજીવન નામનું એક છાપું શરૂ કર્યું. એ નવજીવનના છાપામાં સ્વામી આનંદ નામના બહુ વિદ્વાન એવા સંન્યાસી હતા, એ કામ કરતા હતા. એમને કોઈ વિદ્વાન છોકરાની જરૂર પડી એટલે ગાંધીજીએ પોતે જ આપણા પાંડુરંગ વડામેને કહ્યું કે તારે નવજીવનમાં જવાનું છે અને સ્વામી આનંદની સાથે તારે સેવા કરવાની છે, નવજીવનમાં બધું કામ કરવાનું છે, તું વિદ્વાન છું કે ભલે. એટલે નવજીવનમાં આવ્યા, લેખો લખે સુધારવાના, નવા લેખો લખવાના, પછી ફેરિયાઓ નવજીવનના અંકો લેવા આવે એમને ગણીને આપવાના, અને વેચીને પાછા આવે એટલે જેટલા વેચ્યા હોય એટલા પૈસા ગણી લેવાના, જેટલી વધી હોય એટલી પ્રતો ગણી લેવાની, આ એમનું કામ હતું. પાંડુરંગ કોઈ દાડો ગણે જ ના ફેરિયાઓને જ કે તમારી મેરે લઈ જાઓ ભાઈ અને તમારી મેરે મૂકી જાઓ, અને ફેરિયાઓ 100 નકલ લઈ જાય, 75 વેચાઈ હોય તો 75 પૈસા મૂકી જાય અને 25 નકલો મૂકી જાય, કોઈ દિવસ એક પણ પૈસાની ખામી ના આવે. જો વિશ્વાસ કેવું કામ કરે છે. પેલા સ્વામી આનંદે પૂછ્યું કે વડામે બરાબર નકલો ગણી લે છે ને, પૈસા ગણી લે છે ને, આ તો વ્યાજો ફેરિયા છે, હા એમનો વિશ્વાસ ના રખાય. કારણ કે ફેરિયા તો કોઈ દાડો મુશ્કેલીમાં મૂકે, ફેરિયા પર વિશ્વાસ ના રખાય. કેવી રીતે રખાય? પાંડુરંગે કહું કે કેવી વાત કરો છો, બિચારા ગરીબ માણસ આવી કડકડતી ટાઢમાં મળસ્કાના 4 વાગે આવીને તમારું નવજીવન લેવા આવે, ગણીને લઈ જાય, ને અત્યાર સુધી એક પણ ફેરિયા એ મને જરાય વાંચકો નથી આવ્યો કે પૈસો ઓછો થયો નથી. અને તમે એના પર અવિશ્વાસ રાખવાનું કહે છે? ભાઈ આ તો પૈસાનું કામ છે, કોઈ દિવસ આપણે જોડવા પડે. એટલે પાંડુરંગે કહ્યું કે સત્ય અને અહિંસાની વિચારધારાનો પ્રસાર કરવા માટે, પ્રચાર કરવા માટે જે છાપું તમે તૈયાર કરો છો, અને એ છાપાના મૂળમાં જો અવિશ્વાસ હોય તો એ શું જગતનું ભલું કરવાના છે? સત્યતાનું પ્રતિપાદન જે છાપું કરનાર, નવજીવન એ છાપાનો એક એક વેચનાર, અસત્યનું આચરણ કરે એવો ક્ષુદ્ર વિચાર કરવો એ પણ કેટલું બેહુદ છે. આ વાર એના માટે આવો વિચાર કરવાનો કે તો આ પ્રમાણિક ફેરિયાઓ છે, કશું આપતા નથી આપણે, દેશદાજ છે, એટલે બિચારાઓ લઈને વેચવા જાય છે, અને તમે એમને માટે અવિશ્વાસ રાખો છો. એટલે મારા સ્વામી બોલ્યા, ભાઈ જગત સીધું નથી, આ તો તને લાગે છે, વાતો કરવામાં આ વાત સારી, પણ આચરણમાં મૂકવામાં આપણે ખતવા ખાઈ જઈએ, માટે તો એવો વિચાર ના કર. અરે પણ જે ફેરિયાઓ બિચારા પગતોડીને મહેનત કરે છે એમના પર વિશ્વાસ નહીં રાખવાનો? આ તમે કેવી વાત કરો છો? સ્વામી કહે, ભાઈ તારીયા દલીલ સાચી જાણ, પણ વ્યવહારમાં મૂકતો થાય મોટી હાર. બોલવામાં સારી છે વાત તારી, પણ વ્યવહારમાં મૂકીએ ને તો નુકસાન થાય. તારી વાત પ્રશંસનીય છે, અતિ ઉત્તમ, પણ કોઈ ફેરસ્તા કાલે છે સુંદરતમ. કોઈ ફેરસ્તો હોય ને ભાઈ એ આવું કરે, જગને માટે એ નથી, જગને માટે જાણ, કહેવાનું કઈ ઓર ને કરવાનું કઈ આન. આ શબ્દ પાંડુરંગના હૃદયમાં છાતીમાં બાણ જેવો વાગ્યો. ક્યાં સ્વામી આનંદ બોલે છે? ગાંધીજીના જમણા હાથ જેવા બોલે છે કે આપણે કહેવાનું કઈ અને કરવાનું કઈ? એટલે પછી અને ક્યારે આના મૂળમાં જ જો આવું હોય કે કહેવાનું કઈ અને કરવાનું કઈ, તો એ સ્વરાજ મળશે તો એ સ્વતંત્રતા ક્યાં સુધી ચકશે? અને આવા નેતાઓ પ્રજાને શું સુખ આપશે? અવધૂતજીનું એ વખતનું વાક્ય આજે આપણે અનુભવી રહ્યા છીએ. અપ્રમાણિકતા ભ્રષ્ટાચારનો કોઈ પાર નથી, પણ એના મૂળમાં જ આ ભ્રષ્ટાચાર હતો ભાઈ. અવધૂતજી તે વખત જાણતા હતા ક્યાં તો એટલે શું કહ્યું? જગને માટે ભાઈ એ નથી, જગને માટે જાણ, કહેવાનું કઈ ઓર ને કરવાનું કઈ આન. વાત સુણી સ્વામી તણી વિમાસે પાંડુરંગ, અરે આ તો બદલે બધા કાચીડાશા રંગ. જેમ કાચીડા રંગ બદલે એમાં તો રંગ બદલે છે. મનમાં કઈ બહાર કઈ, આ તો વિચિત્ર વાત, વાણી વર્તન બે જુદા એ તો લાવે ઘાત. વાણી કઈ ને વર્તન કઈ, જો વાણી ને વર્તન એક ન હોય એ જગતનું શું કલ્યાણ કરી શકે? વાણી વર્તન વાક્ય સમતા, નિરહંકૃતિના જેને મમતા, વણ માગે રંગ મળે પ્રભુતા, તેના સુખને ક્યાંય વિરામ નથી. અવધૂજી આ જોયું એટલે પાંડુરંગના અંતરે ધગતી ધૂણી છે સત્યતના પયગામની પ્રજડી ઉઠી. તે મેં કહ્યું ને કોઈ નિશે શરમ ના રાખે, જ્યાં જ્યાં અસત્ય જુએ, અન્યાય જુએ, ત્યાં તરત જ એ વાંધો ઉઠાવે. જેના પાયા મોં પૂર્યા અસત્ય અવિશ્વાસ, ચણતર તે પર સત્યનું કેમ ટકે રે ખાસ. અસત્યની ઉપર તમે સત્યનું ચણતર કરો એ કેમ ટકે? એ માટીનું ચણતર એની રેતી ઉપર કેમ કરીને ટકે? સત્ય અને અહિંસા તળી ચાદર ઓઢી આમ ખેંચી લેવા લાભ સૌ એ તો કામ હરામ. આ ગુરુ મહારાજ ના શબ્દો છે કે અહિંસાની ચાદર ઓઢીને, ખાદીની ચાદર ઓઢીને જેટલા ખેંચાય એટલા લાભ ખેંચી લેવા. આ આપણા દેશ નેતાઓનું કર્તવ્ય થઈ ગયું છે. ગાંધીના માધ્યમ દ્વારા, ખાદીના માધ્યમ દ્વારા, ખાદી પહેરી એટલે પવિત્ર થઈ ગયો. હરમણલાલ દેસાઈનો એક લેખ હતો કે હું ખાદી નહીં પહેરું, અને ખરેખર એમને ખાદી પહેરી જ નથી. કારણ કે જાણતા હતા કે ખાદી પહેર્યા પછી પાપ, જેમ ભગવું પહેરીએ તો પછી આપણે એના જે નિયમો છે સંન્યાસીઓના ભગવાને એ પાડવા પડે, નહીં તો ભગવું કપડું લજવાય છે. તેમ ખાદી પહેરીને તમે લાંચ લો, ભ્રષ્ટાચાર કરો તો એ ખાદી લજવાય છે. એટલે એમને કહું કે ખાદી નહીં પહેરું. ખાદી પહેરનારે આ પ્રમાણે પવિત્ર રહેવું જોઈએ, જેમ ભગવું પહેરનારે પોતાના નિયમો પાડવા પડે છે, એમ ખાદી તો તે પહેરી શકે કે જે આવી રીતે સત્ય અને અહિંસાનો સારી રીતે સમજી શકે. એટલે આ જોયું અને એમને તે વખતે એક વાર્તા લખી હતી, આમાં નહીં, એમને એક વાર્તા લખી હતી. એમને મને કહ્યું કે મેં એવી એવી વાર્તા લખી હતી આ બધાનો કે અમદાવાદથી મુંબઈ જનતા કે જે એની ગાડી પંજાબ મેલ કે ગીમ મેલ હશે કંઈક, એ મેલ જતો હતો. એના ફર્સ્ટ ક્લાસમાં એક નેતા, એક ડોક્ટર, એક વકીલ, એક ભાઈ પાછા દેશ સેવક આવા બધા બેઠેલા, અને સમાજ સુધારણા કરનારી બે બહેનો, પાંચ પુરુષો અને બે બહેનો, સાત જણ રાત્રિના અંધકારમાં ફર્સ્ટ ક્લાસમાં બેસીને મુંબઈ તરફ જતા હતા. થોડે દૂર ગયા, સુરત ને એ બાજુ ગયા હશે. એક ગુંડાએ એ ડબ્બામાં પ્રવેશ કર્યો. ગુંડાએ પ્રવેશ કરી, આ બાપજી નથી વાત છે, હા, પેલી બહેનોને ચપ્પુ બતાવ્યું, છરો બતાવ્યો, ચાલ આપી દો. પેલી બહેનો એ ચીસમાળી. પેલા પાંચ પુરુષો હતા દેશ સેવામાં દંભ રાખનારા, અમે એ બધા સથરી ગયા. એક જ ગુંડો ને પેલા પાંચ જણ. પેલી બહેનોના ગળામાંથી જે કઈ હતું સોનાનું તે ખેંચી લીધું અને છરો બતાવ્યો. પેલા ધ્રુજા ગળા માંડે પેલી બહેનો એ ચીસો પાડી. એટલે બાજુના ડબ્બામાંથી એક બીજો જુવાન દોડી આવે છે. એ જુવાન પેલાના હાથમાંથી ખંજર ખૂંચવી લે છે, નીચે પટકારી દે છે, બે લાત મારે કે સાલા ધંધા કરે છે, અને એને ખોળામાં બેસાડી દે છે. એટલે પેલા પાંચ પુરુષો સ્વસ્થ બની જાય છે. એટલે દેશ નેતા બોલ્યો કે શું કરું યાર, આજ છરો એને ઘોચી દઉં, પણ આપણે ગાંધીજીની અહિંસા પાડીએ છીએ એટલે સારું, આપણાથી કેમ કરીને મરાય, આપણે અહિંસાનું પાલન કરવું પડે ને, બાકી એના સા ભાર હતા. એટલે પેલો ચીડાયો જુવાન, પાંચ પાંચ પુરુષો હોવા છતાં બે બહેનોની લાજ જાય, અને બે પુરુષો અહિંસાની ચાદર ઓઢીને બેસી રહે, આ તમારી અહિંસા છે. બાપજીએ વાર્તાનું નામ આપ્યું હતું અહિંસા કે નિર્બળતા. આ તમારી અહિંસા નથી, પણ તમારી નિર્બળતા છે. અહિંસાની ચાદર નીચે તમે તમારી નિર્બળતાને પોષો છો. આ વાત અવધૂતજીએ તે વખતે લખી નાખી હતી 31-25-27-28માં કે તમે તો અહિંસાને પોષો છો. સાચો અહિંસક તો હિંસક કરતા વધારે તાકાત વાળો હોવો જોઈએ, વધારે બળવાન હોવો જોઈએ, વધારે હિંમત વાળો હોવો જોઈએ, તારે અહિંસા પાડીએ. આ તો અહિંસાની ચાદર નીચે પોતાની નિર્બળતા છુપાવે છે, એવું અવધૂતજીએ તે વખતે લખેલું. એ અહિંસાની ચાદર નીચે નિર્બળતા છપાવે અને પોતાની દેશભક્તિનો આ રીતે ડંકો ગજવે ખોટો. પાંડુરંગ ને એના ગમ્યો કરવાનું અહી કામ, તેથી વિનમ્ર ભાવથી તૂર્ત છોડ્યું એ ઠામ. અહીંયા આપણાથી કામ ના થાય ભાઈ, અવિશ્વાસ રાખવાનો ને આ બધું કેવું છે. એટલે આશ્રમ છોડ્યો, નવા જીવનમાં હવે જે બન્યું એ બધું મારે લોકોને બતાવવું જ જોઈએ. કારણ કે આ તો દંભીઓ છે, બહાર બધું બતાડે છે જુદું જુદું અને અંદર બીજું ચાલે છે. ચીરી પડદો દંભનો બતાવવા અને સત્યો, ન્યાય દર્શક છાપા મહી લખવા લાગ્યા તુરતો. ન્યાય દર્શક નામનું છાપો કાઢ્યો, એ છાપામાં એક કતાર લખી ભાંગનો લોટો, જેમ અત્યારે વનમાળી વાંકો આવે છે ને, અથવા તો કક્કો કે બારા ખડી, એવી જાતનું એક જેમ બકુલજી પાછી એવા લખે છે એવી કતાર બાપજી લખતા ભંગ નો લોટો. અને લેખક ગંજેરી ભંગેરી એવું લખે, ભંગ નો લોટો નામથી વ્યંગ કરતી કચાર, ભભકતી ભાષા મહી લખવા લાગ્યા સાર, મોટા ચમર બંધીઓ ભાષણમાં હુશિયાર, વાંચી લોટો ભંગ નો જલી જતા તત્કાળ. એવું લખે એમના વિરોધ કે મોટા મોટા ચમરબંધી હું મનમાં મનમાં બળી જાય. કહેવાનું કઈ અને કરવાનું કઈ આન, વાણી શુરા દંભીઓ ખૂબ થયા હેરાન. ક્યાં ભંગ નો લોટો કોણ લખે છે?